નમસ્કાર અને ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની ઊંડી ગલીઓમાં સફર કરવાના છીએ જે આજના સમયના કેટલાક સૌથી મોટા સવાલો પૂછે છે. આપણે વાત કરી રહ્યા છીએ યા ગ્યાસીની ટ્રાન્સેન્ડન્ટ કિંગડમ વિશે. યા ગ્યાસી જે ઘાનામાં જન્મેલા અને પછી મતલબ અમેરિકામાં ઉછરેલા છે, એમની પહેલી નવલકથા હોમ ગોઈંગથી તો એ દુનિયાભરમાં જાણીતા થયા હતા.
બિલકુલ.
પણ આ પુસ્તક એ ઐતિહાસિક ગાથાથી સાવ અલગ છે.
સાચી વાત. હોમ ગોઈંગ સદીઓ અને શું કહેવાય પેઢીઓની વાત કરતું હતું, જ્યારે ટ્રાન્સેન્ડન્ટ કિંગડમ એકદમ અંગત છે, મતલબ એક જ પરિવારના હૃદયમાં ઉતરીને લખાયેલી વાર્તા છે.
બરાબર.
તે આપણને સીધા એક ઘાનાના પરિવારના એ અમેરિકાના ઘરમાં લઈ જાય છે અને તેમના સંઘર્ષોને બહુ નજીકથી બતાવે છે.
અને આ સંઘર્ષ જ આજના આપણા સંવાદનું કેન્દ્ર છે. આજના યુગમાં જ્યાં વિજ્ઞાન આપણને લગભગ બધું જ સમજાવી શકે છે, ત્યાં શ્રદ્ધા માટે જગ્યા ક્યાં છે? શું પ્રેમ, દુઃખ, વ્યસન જેવી બાબતો ફક્ત મગજના રસાયણોનો ખેલ છે કે પછી તેનો સંબંધ આત્મા અને ઈશ્વર સાથે છે? આ નવલકથા આપણને આ જ સવાલના કેન્દ્રમાં લઈ જાય છે. તો ચાલો આ સંઘર્ષને સમજવાનો પ્રયત્ન કરીએ.
ચોક્કસ. વાર્તાની શરૂઆત થાય છે આપણી નાયિકા ગિફ્ટી સાથે.
ગિફ્ટી?
હા. અને ગિફ્ટી કોઈ સામાન્ય યુવતી નથી. એ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ન્યુરોસાયન્સની પીએચડી સ્ટુડન્ટ છે.
વાહ.
એનું જીવન મતલબ પ્રયોગશાળાના નિયમો જેવું જ ચોક્કસ અને તર્કબદ્ધ છે. તે ઉંદરોના મગજ પર પ્રયોગો કરે છે એ સમજવા માટે કે વ્યસન અને હતાશા મગજમાં કેવી રીતે કામ કરે છે.
એટલે બધું જ નિયંત્રણમાં, બધું જ વ્યવસ્થિત.
એકદમ.
પણ પછી એના જીવનનું સંતુલન ખોરવાઈ જાય છે.
હા.
એની માતા જે હજારો માઇલ દૂર અલાબામામાં રહેતી હતી, એ અચાનક એની સાથે રહેવા કેલિફોર્નિયા આવી જાય છે.
અને એ કોઈ ખુશીના પ્રસંગે નથી આવી.
ના.
એ ગંભીર ડિપ્રેશનનો શિકાર છે, એટલી હદે કે તે દિવસો સુધી પથારીમાંથી પણ ઊભી નથી થતી.
ઓ.
વૈજ્ઞાનિક જીવનમાં એના ભૂતકાળનો દરવાજો ખોલી નાખે છે.
અને આ ભૂતકાળ એટલે?
એટલે અમેરિકાના દક્ષિણ ભાગમાં અલાબામામાં ઉછરેલા એક બાળકનો ભૂતકાળ. એના બાળપણમાં વિજ્ઞાન નહીં પણ શ્રદ્ધા હતી. એનો પરિવાર ઇવેન્જેલિકલ ખ્રિસ્તી સમુદાયનો ભાગ હતો.
આ સમજવું જરૂરી છે ખરું ને?
હા, બિલકુલ. ઇવેન્જેલિકલ ખ્રિસ્તી ધર્મ એટલે ખ્રિસ્તી ધર્મની એક એવી શાખા જે બાઇબલ પર અતૂટ શ્રદ્ધા અને પ્રાર્થનાની શક્તિમાં ખૂબ માને છે. અને ખાસ કરીને અમેરિકાના દક્ષિણ રાજ્યોમાં જ્યાં ગિફ્ટીનો ઉછેર થયો ત્યાં આ સમુદાય ખૂબ પ્રભાવશાળી છે.
તો હવે ગિફ્ટી બે દુનિયા વચ્ચે ફસાઈ ગઈ છે.
બરાબર.
એક તરફ એની પ્રયોગશાળા છે જ્યાં દરેક સવાલનો જવાબ ડેટા અને પુરાવાઓમાં છે,
અને બીજી તરફ એની માતા છે જે પથારીમાં સૂઈને મૌન રીતે પ્રાર્થના કરે છે અને જેની બીમારીને વિજ્ઞાન હજી પૂરી રીતે સમજી શક્યું નથી.
અને આજ ગિફ્ટીના જીવનનો સૌથી મોટો સંઘર્ષ છે તર્ક અને શ્રદ્ધા વચ્ચેનો. આ સંઘર્ષને સમજવા માટે આપણે એના પરિવારના પાત્રોને સમજવા પડશે. સાચી વાત છે.
કારણ કે આ વાર્તા ગિફ્ટીની એકલીની નથી.
બરાબર.
એ એના વિખેરાઈ ગયેલા પરિવારની છે. ગિફ્ટી પોતે જે વાર્તા આપણને કહે છે તે અત્યંત બુદ્ધિશાળી છે.
હા.
એના મનમાં એક જ ધૂન છે, પોતાના પરિવારના દુઃખનું કારણ વૈજ્ઞાનિક રીતે શોધવું. એ માને છે કે જો તે મગજની સર્કિટને સમજી લેશે તો તે પોતાના પરિવારના દુઃખને પણ હલ કરી શકશે.
તેની સામે છે એની માતા, જે એક સમયે અતૂટ શ્રદ્ધાનો પહાડ હતી.
બરાબર.
એ એવી સ્ત્રી હતી જેણે અમેરિકામાં ટકી રહેવા માટે પોતાની શ્રદ્ધાને જ હથિયાર બનાવ્યું હતું, પણ એના દીકરાના મૃત્યુએ એ પહાડને તોડી નાખ્યો. હવે એની શ્રદ્ધા એને સાજી નથી કરી શકતી, પણ એને છોડી પણ નથી શકતી. એનું પાત્ર મતલબ એ શ્રદ્ધાની મર્યાદાઓ બતાવે છે જે જીવનના કેટલાક ઘા રૂઝાવી શકતી નથી.
અને પછી આવે છે એ પાત્ર જે વાર્તામાં શારીરિક રીતે હાજર નથી, પણ જેની યાદ આખી નવલકથા પર છવાયેલી છે.
એનો ભાઈ?
ના, એક તેજસ્વી ફૂટબોલ ખેલાડી હતો, એક હાઈ જમ્પર જે સફળતાની ઊંચી છલાંગો લગાવી રહ્યો હતો, પણ એક સ્પોર્ટ્સ ઇજા એના જીવનને બદલી નાખે છે.
આ વાત મને ખરેખર હચમચાવી ગઈ. એક નાનકડી ઈજા અને ડોક્ટર દ્વારા લખી અપાયેલી દવાની એક ગોળી કેવી રીતે આખા પરિવારને બરબાદ કરી શકે છે?
તમે બહુ સાચો મુદ્દો પકડ્યો. એ દવા હતી ઓક્સિકોન્ટીન.
ઓ.
અને લેખિકા અહીં બહુ સૂક્ષ્મ રીતે અમેરિકાની ઓપિયોઇડ કટોકટી પર ટિપ્પણી કરે છે. એ સમયે મતલબ ઓક્સિકોન્ટિન જેવી દવાઓને ચમત્કારિક દવા તરીકે માર્કેટ કરવામાં આવી હતી.
એવો દાવો કરાયો હતો કે એનાથી વ્યસન નથી થતું.
બિલકુલ. નાનાની વાર્તા દ્વારા લેખિકા બતાવે છે કે કેવી રીતે આ એક નાનકડી ગોળી હજારો પરિવારોની બરબાદીનું કારણ બની. નાનાને દવાનું વ્યસન લાગી જાય છે, જે તેને હેરોઇન સુધી લઈ જાય છે,
અને અંતે ઓવરડોઝથી તેનું મૃત્યુ થાય છે.
હા,
અને પરિવારનું ચોથું પાત્ર છે પિતા, જેમને ગિફ્ટી પ્રેમથી ચિનચિન મેન ખેતી. એ અમેરિકન સ્વપ્ન પૂરું કરવાના દબાણ હેઠળ ભાંગી પડે છે. જ્યારે પરિવાર પર મુસીબત આવે છે ત્યારે તે એનો સામનો કરવાને બદલે બધાને છોડીને ઘાના પાછા જતા રહે છે.
એમના પાત્ર પરથી આપણને ખ્યાલ આવે છે કે પરદેશમાં વસતા લોકો, ખાસ કરીને અશ્વેત પુરુષો, કેવી માનસિક તાણ અને નિષ્ફળતાના ડરમાંથી પસાર થતા હોય છે.
સાચી વાત.
બરાબર. અને આ પરિવારની તૂટવાની કહાણી સીધી રીતે નથી કહેવાય. લેખિકા આપણને ભૂતકાળ અને વર્તમાનમાં સતત ફેરવે છે,
જાણે કે આપણા ગિફ્ટીના મનની અંદર જ બેઠા હોઈએ.
હા, જે એક જ સમયે પોતાની સ્ટેનફોર્ડની લેબમાં પણ છે અને પોતાના અલાબામાના બાળપણના ઘરમાં પણ છે.
આ શૈલી ખૂબ જ પ્રભાવશાળી છે. વર્તમાનમાં આપણે ગિફ્ટીને એની માતાની સંભાળ રાખતા અને લેબમાં ઉંદરો પર પ્રયોગો કરતા જોઈએ છે,
અને ભૂતકાળમાં
આપણે સુખી દિવસો જોઈએ છે, ચર્ચનું જીવન, નાનાની સફળતા, અને પછી એ બધું કેવી રીતે ભાંગી પડે છે તે જોઈએ છીએ.
હા, અને એ ભાંગવાની શરૂઆત નાનાના વ્યસનથી થાય છે. અને અહીં લેખિકા એક બહુ મોટો મુદ્દો ઉઠાવે છે.
કયો મુદ્દો?
ચર્ચનો જે સમુદાય એમના પરિવારનો સહારો હતો, એ જ સમુદાય નાનાના વ્યસનને એક બીમારી તરીકે નથી જોતો.
ઓહ, તો એ લોકો શું માને છે?
તેઓ એને પાપ અથવા આત્માની નબળાઈ ગણાવે છે. એને મદદ કરવાને બદલે તેઓ એના માટે પ્રાર્થના કરે છે, પણ એને સમજી શકતા નથી.
એટલે કે જે શ્રદ્ધા એમને તાકાત આપતી હતી એ જ શ્રદ્ધા સંકટ સમયે એમને નિષ્ફળ બનાવે છે. આ કેટલું વિરોધાભાસી છે.
બિલકુલ.
શું લેખિકા અહીં એવું કહેવા માંગે છે કે શ્રદ્ધા પાસે આધુનિક સમસ્યાઓનો કોઈ જવાબ નથી?
એનાથી પણ વધુ ઊંડી વાત છે. લેખિકા કોઈ એક પક્ષ નથી લઈ રહી. એ બતાવી રહી છે કે જ્યારે શ્રદ્ધા કરુણા ગુમાવી દે અને ફક્ત નિયમોમાં બંધાઈ જાય ત્યારે તે કેવી રીતે નકામી બની જાય છે.
અને એ જ સમયે પિતા પણ પરિવાર છોડીને જતા રહે છે.
હા, આમ પરિવાર સામાજિક અને આધ્યાત્મિક બંને રીતે અનાથ થઈ જાય છે. અને આ બધાની પરાકાષ્ઠા નાનાના મૃત્યુ સાથે આવે છે.
પણ માં પત્રો લખતી હતી, જેની પર તેને અતૂટ વિશ્વાસ હતો. એ ઈશ્વર એના ભાઈને બચાવી શક્યો નહીં,
એટલે તે શ્રદ્ધાનો રસ્તો છોડી દે છે.
હા,
અને જવાબો શોધવા વિજ્ઞાનના દરવાજે પહોંચે છે. અને આજ આપણને વાર્તાના વર્તમાનમાં એની પ્રયોગશાળામાં લઈ આવે છે.
અને એની પ્રયોગશાળા
એ બહુ રસપ્રદ પ્રતીક છે.
કેવી રીતે?
ત્યાં તે ઉંદરોના મગજમાં ઇલેક્ટ્રોડ લગાવીને તેમના આવેગોને નિયંત્રિત કરી શકે છે. તે એક સ્વિચ દબાવીને ઉંદરને પુરસ્કાર મેળવવાની ઈચ્છાને ચાલુ કે બંધ કરી શકે છે.
અચ્છા,
આ શું દર્શાવે છે? આ એ જ નિયંત્રણ મેળવવાની તીવ્ર ઈચ્છા છે જે તે પોતાના ભાઈના વ્યસન પર મેળવી શકી ન હતી.
ઓ, સાચી વાત.
વિજ્ઞાન તેને એ કાલ્પનિક નિયંત્રણનો અહેસાસ કરાવે છે.
પણ શું એ ખરેખર જવાબો શોધી શકે છે? એની માતા એની સામે પથારીમાં છે અને એનું વિજ્ઞાન એમને મદદ નથી કરી શકતું.
અને આ જ સમયે એને ધીમે ધીમે સમજાય છે કે વિજ્ઞાન અને શ્રદ્ધા કદાચ એકબીજાના દુશ્મન નથી.
અને આ જ નવલકથાનો સૌથી મોટો બોધપાઠ છે, નહીં?
બિલકુલ. ગિફ્ટીને સમજાય છે કે વિજ્ઞાન કેવી રીતે ના સવાલોના જવાબ આપવામાં માહેર છે.
કેવી રીતે? એટલે
જેમ કે વ્યસનની ન્યુરલ સર્કિટ શું છે, ડોપામાઇન મગજમાં કેવી રીતે કામ કરે છે, ડિપ્રેશનથી મગજના કયા ભાગ પર અસર થાય છે, આ બધાના જવાબ વિજ્ઞાન આપી શકે છે.
પણ તે શા માટેના સવાલો પર મૌન છે?
બરાબર.
શા માટે મારો જ ભાઈ? શા માટે દુનિયામાં આટલું દુઃખ છે? શા માટે પ્રેમ આટલો પીડાદાયક હોઈ શકે છે?
આ સવાલોના જવાબ વિજ્ઞાનના પુસ્તકોમાં નથી.
એના માટે કદાચ શ્રદ્ધાના ક્ષેત્રમાં જવું પડે.
અને એટલે જ વાર્તાનો અંત કોઈ ચમત્કારિક ઉકેલ સાથે નથી આવતો, કારણ કે જીવનમાં એવું નથી થતું.
કોઈ જાદુઈ દવા નથી?
ના, જે એની માતાને તરત સાજી કરી દે. અંત બહુ નાનો અને વાસ્તવિક છે. એક દિવસ મહિનાઓ પછી એની માતા પથારીમાંથી ઊભી થાય છે અને કહે છે, ચલો બહાર જઈએ,
બસ આટલું જ?
હા, બસ.
આ કોઈ સંપૂર્ણ ઉપચાર નથી, પણ
જીવન તરફનું એક નાનું પગલું છે.
દા જવાબો શોધવા વિશે નથી, પણ પ્રશ્નો સાથે જીવતા શીખવા વિશે છે.
અને આ જ આપણને નવલકથાના શીર્ષક ટ્રાન્સેન્ડન્ટ કિંગડમ એટલે કે અતિન્દ્રિય સામ્રાજ્ય પર લાવે છે.
હા, આ શીર્ષક વિશે મને જાણવું હતું.
શરૂઆતમાં લાગે કે આ કોઈ ધાર્મિક સ્વર્ગની વાત છે, પણ ગિફ્ટી માટે આ સામ્રાજ્ય બધે જ છે.
બધે જ?
હા, એની માતાની પ્રાર્થનામાં પણ છે, અને એની પ્રયોગશાળાના માઇક્રોસ્કોપમાં દેખાતા ન્યુરોનના ઝાડામાં પણ છે. એ અનુભવ જે આપણી સામાન્ય સમજની બહાર છે, તે આધ્યાત્મિક અને ભૌતિક બંને જગતમાં મળી શકે છે.
વાહ, તો આ પુસ્તકની ખરી તાકાત એ છે કે તે વિજ્ઞાન અને શ્રદ્ધાને જવાબ તરીકે નહીં, પણ
દુઃખને સમજવાની ભાષા તરીકે રજૂ કરે છે.
હા, ગિફ્ટીને અંતે કોઈ એક જવાબ નથી મળતો, પણ તેને તેના દુઃખને વર્ણવવા માટે બે શબ્દકોશ મળે છે, એક ન્યુરોસાયન્સનો અને બીજો શ્રદ્ધાનો.
આજના ધ્રુવીકરણવાળા વિશ્વમાં જ્યાં આપણે દરેક વસ્તુને સાચા કે ખોટામાં વહેંચી દઈએ છીએ, ત્યાં બે અલગ દૃષ્ટિકોણને સાથે રાખવાની આ વાત જ સૌથી મોટો બોધપાઠ છે.
અને આ નવલકથા એ પણ બતાવે છે કે વ્યસન કોઈ નૈતિક નિષ્ફળતા નથી,
પણ એક ગંભીર બીમારી છે.
હા, જેને કરુણા અને સમજની જરૂર છે, તિરસ્કારની નહીં. અને વસાતીઓના અનુભવને પણ ખૂબ જ ઈમાનદારીથી રજૂ કરે છે.
અમેરિકન ડ્રીમનું દબાણ,
હા, એ કેવી રીતે પરિવારને જોડી પણ શકે છે અને તોડી પણ શકે છે, તે આ વાર્તામાં બખૂબી દર્શાવાયું છે. મને લાગે છે કે આ વાત ઘણા એશિયન પરિવારોને પણ લાગુ પડી શકે છે.
સાચી વાત, જો સફળતાને બહુ મહત્વ આપે છે. ખરેખર આ એક એવી નવલકથા છે જે આપણને કોઈ સરળ નિષ્કર્ષ પર આવવા દેતી નથી. તે આપણને આપણા પોતાના વિશ્વાસ અને આપણા તર્ક પર સવાલ પૂછવા મજબૂર કરે છે.
અને કદાચ સાચી સમજ કોઈ એકને પસંદ કરવામાં નહીં, પરંતુ બંને માટે હૃદયમાં જગ્યા બનાવવામાં જ રહેલી છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.